ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 20 માર્ચ 2026ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, પુણ્ય આત્મા બનવું છે તો એક બાપને યાદ કરો. યાદથી જ ખાદ નીકળશે, આત્મા પાવન બનશે. મીઠા બાળકો, પુણ્ય આત્મા બનવું છે તો એક બાપને યાદ કરો. યાદથી જ ખાદ નીકળશે, આત્મા પાવન બનશે. ઉત્તર છે, પ્રશ્ન છે, કઈ સ્મૃતિ રહે તો ક્યારેય કોઈ પણ વાતમાં મૂંઝાઈ ન શકો. ઉત્તર છે, ડ્રામાની. બની બનાઈ બંધ રહી, અબ કુછ ના બનની નાહી. આ અનાદિ ડ્રામા ચાલતો જ રહે છે, આમાં કોઈ વાતમાં મૂંઝાવાની જરૂર નથી. ઘણા બાળકો કહે છે, ખબર નહીં, આ અમારો અંતિમ 84મો જન્મ છે કે નહીં. મૂંઝાઈ જાય છે. બાબા કહે છે, મૂંઝાવ નહીં, મનુષ્યથી દેવતા બનવાનો પુરુષાર્થ કરો. ઓમ શાંતિ. બાળકોએ ઓમ શાંતિનો અર્થની તો ખબર છે કે હું આત્મા છું અને મુજ આત્માનો સ્વધર્મ છે શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું, શાંતિ ધામનો રહેવા વાળો છું. આ લેસન પાક્કો, અર્થાત પાઠ પાક્કો કરતા જાઓ. આ કોણ સમજાવે છે? શિવ બાબા. યાદ પણ કરવાના છે શિવ બાબાને. એમને પોતાનો રથ નથી, એટલે એમને બળદ આપી દે છે. મંદિરમાં પણ બળદ રાખી દીધો છે. આને કહેવાય છે પૂરું અજ્ઞાન. બાપ સમજાવે છે બાળકોને અથવા રૂહોને. આ છે રૂહોના બાપ શિવ. આમના નામ તો અનેક છે, પરંતુ અનેક નામથી મૂંઝાઈ ગયા છે. હકીકતમાં આમનું નામ જ છે શિવ. શિવ જયંતિ પણ ભારતમાં મનાવાય છે. એ નિરાકાર બાબા છે, આવીને પતિતોને પાવન બનાવે છે. કોઈએ ભાગીરથ, કોઈએ નંદીગણ કહી દીધું છે. બાપ જ બતાવે છે કે હું કયા ભાગ્યશાળી રથમાં આવું છું. હું બ્રહ્માના તનમાં પ્રવેશ કરું છું, બ્રહ્મા દ્વારા ભારતને સ્વર્ગ બનાવું છું. તમે બધા ભારતવાસી જાણો છો ને કે લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. તમે બધા ભારતવાસી બાળકો અહીં સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા, સ્વર્ગવાસી હતા. 5000 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો તો બધાને સત્વપ્રધાન સ્વર્ગના માલિક બનાવ્યા હતા. પછી પુનર્જન્મ જરૂર લેવા પડે. બાપ કેટલું સરળ બતાવે છે. હવે જયંતિ મનાવો છો. આ 2026માં લખશો 90મી શિવ જયંતિ. બાબાની પધરામણી થાય હમણાં 90 વર્ષ થયા. પછી સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ શંકરની પણ પધરામણી છે. ત્રિમૂર્તિ બ્રહ્માની જયંતિ કોઈ દેખાડતા નથી. દેખાડવી જરૂરી છે, કારણ કે બાબા કહે છે, હું બ્રહ્મા દ્વારા સ્થાપના કરી ફરીથી કરું છું, બ્રાહ્મણ બનાવતો જાઉં છું. તો બ્રહ્મા અને બ્રાહ્મણ વંશીઓનો જન્મ થયો. પછી દેખાડું છું કે તમે જ વિષ્ણુપુરીના માલિક બનશો. બાપની યાદથી જ તમારી ખાદ નીકળશે. ભલે ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે, પરંતુ તે કોણે શીખવાડ્યો હતો આ કોઈ નથી જાણતું. સ્વયં કહે છે, હે બાળકો, તમે પોતાના બાપને યાદ કરો. વારસો તમને મારા પાસેથી મળે છે. હું તમારો બાપ છું. હું કલ્પ કલ્પ આવું છું, આવીને તમને મનુષ્યથી દેવતા બનાવું છું. કારણ કે તમે દેવી દેવતા હતા, પછી 84 જન્મ લેતા લેતા આવીને પતિ બન્યા છો. રાવણની મત પર ચાલી રહ્યા છો. ઈશ્વરની મતથી તમે સ્વર્ગના માલિક બનો છો. તો બાપ કહે છે, હું કલ્પ પહેલા પણ આવ્યો હતો. જે કાંઈ પાસ અથાર્થ પસાર થાય છે તે કલ્પ કલ્પ થતું જ રહેશે. બાપ ફરી પણ આવીને હમણામાં પ્રવેશ કરશે, આ દાદાને છોડાવશે, પછી આ બધાની પરવરિશ કરાવશે. તમે સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ હતા, યથા રાજા રાણી તથા પ્રજા નંબર વાર. બધા તો રાજા નથી બની શકતા. તો બાપ સમજાવે છે, સતયુગમાં તમારા 8 જન્મ, ત્રેતામાં 12 જન્મ, એમ જ પોતાને સમજો કે આપણે આ પાઠ ભજવ્યો છે. પહેલા સૂર્યવંશી રાજધાનીમાં પાઠ ભજવ્યો, પછી ચંદ્રવંશીમાં, પછી નીચે ઉતરતા વામ માર્ગમાં આવ્યા, પછી આપણે 63 જન્મ લીધા. ભારતવાસીઓએ જ પૂરા 84 જન્મ લીધા છે. બીજા કોઈ ધર્મવાળા આટલા જન્મ નથી લેતા. ગુરુ નાનકને 500 વર્ષ થયા. ભારતવાસીઓએ જ પૂરા 84 જન્મ લીધા છે. બીજા કોઈ ધર્મવાળાઓ આટલા જન્મ નથી લેતા. ગુરુ નાનકને 5000 વર્ષ થયા. લગભગ એમના 12 થી 14 જન્મ હશે, આ હિસાબ કરવામાં આવે છે. ક્રિશ્ચને 2000 વર્ષમાં 60 જન્મ લીધા હશે. વૃદ્ધિ થતી જાય છે, પુનર્જન્મ લેતા જાય છે. બુદ્ધિમાં આ વિચાર કરો કે આપણે 84 જન્મ ભોગવ્યા છે, ફરી સત્તો પ્રધાન બનવાનું છે. જે કાંઈ પસાર થયું ડ્રામા, જે ડ્રામા બનેલો છે તે ફરીથી રિપીટ થશે. બેહદની હિસ્ટ્રીમાં તમને લઈ જાઉં છું. તમે પુનર્જન્મ લેતા આવ્યા છો. હમણાં તમે 84 જન્મ પૂરા કર્યા છે. હવે ફરી બાપે યાદ અપાવી છે કે તમારું ઘર છે શાંતિધામ. આત્માનું રૂપ શું છે? બિંદુ. ત્યાં જાણે બિંદુઓનું ઝાડ છે. આત્માઓનું પણ નંબરવાર ઝાડ છે. નંબરવાર નીચે આવવાનું હોય છે. પરમાત્મા પણ બિંદુ છે. એવું નથી કે આટલું મોટું લિંગ છે. બાપ કહે છે, તમે મારા બાળકો બનો છો તો હું તમને સ્વર્ગના માલિક બનાવું છું. પહેલા તમે મારા બન્યા, પછી હું તમને ભણાવું છું. કહો છો, બાબા અમે તમારા છીએ, સાથે સાથે ભણવાનું પણ છે. મારા બન્યા અને તમારું ભણવાનું શરૂ થયું. બાબા કહે છે કે આ તમારો અંતિમ જન્મ છે. કમળફૂલ સમાન પવિત્ર બનો. બાળકો વાયદો કરે છે કે બાબા, અમે તમારી પાસેથી વારસો લેવા માટે ક્યારેય પતિત નહીં બનીશું. 63 જન્મ તો પતિત બન્યા છીએ. આ 84 જન્મોની કહાણી છે. બાબા આવીને સહજ કરી બતાવે છે, જેમ લૌકિક બાપ બતાવે છે ને. તો આ છે બેહદના બાપ. એ આવીને રૂહો સાથે બાળકો કહી વાતો કરે છે. શિવરાત્રી પણ મનાવે છે ને. આ છે અર્ધા કલ્પનો દિવસ અને અર્ધા કલ્પની રાત. હમણાં છે રાતનો અંત અને દિવસના આદિનો સંગમ. ભારત સતયુગ હતું તો દિવસ હતો. સતયુગ ત્રેતાને બ્રહ્માનો દિવસ કહેવાય છે. તમે બ્રાહ્મણ છો ને, તમે બ્રાહ્મણ જાણો છો કે અમારી હમણાં રાત્રિ છે. તમો પ્રધાન ભક્તિ છે. દર દર ધક્કા ખાતા રહે છે, બધાની પૂજા કરતા રહે છે. ટીવાટા અર્થાત 3 રસ્તાની પણ પૂજા કરે છે. મનુષ્યના શરીરની પણ પૂજા કરે છે. સંન્યાસી લોકો પોતાને શિવોહમ કહી બેસી જાય છે અને પછી માતાઓ જઈને તેમની પૂજા કરે છે. બાબા ખૂબ અનુભવી છે. બાબા કહે છે, મેં પણ ખૂબ પૂજા કરી છે, પરંતુ એ સમયે જ્ઞાન તો નહોતું. ફળ ચડાવતો હતો, લોટી ચડાવતો હતો મનુષ્ય પર, આ પણ ઠગી થઈને. પરંતુ આ બધું પછી પણ થશે. ભક્તોના રક્ષક છે ભગવાન, કારણ કે બધા દુઃખી છે ને. બાપ સમજાવે છે કે દ્વાપરથી લઈને તમે ગુરુ કરતા આવ્યા છો અને ભક્તિ માર્ગમાં ઉતરતા આવ્યા છો, હજી સુધી પણ સાધુ લોકો તો સાધના કરે છે. બાપ કહે છે કે એમનો પણ હું ઉદ્ધાર કરું છું. સંગમ પર તમારી સદગતિ થઈ જાય છે, પછી તમે 84 જન્મ લો છો. બાપને કહેવાય છે જ્ઞાનના સાગર, મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. એ ક્યારેય વિનાશ નથી થતા. એમનામાં જ્ઞાન છે, જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે. જરૂર એમની પાસેથી વારસો મળવો જોઈએ. હમણાં આપ બાળકોને વારસો મળી રહ્યો છે. શિવ બાબા છે ને, એ પણ બાબા છે, આ પણ તમારા બાપ છે. પછી શિવ બાબા બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે, એટલે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ કહેવાય છે. કેટલા અનેક બીકે છે, કહે છે કે અમને દાદા પાસેથી વારસો મળે છે. બાળકો કહે છે, બાબા અમને નરકવાસીથી સ્વર્ગવાસી બનાવે છે. કહે છે, હે બાળકો, મામે એકમ યાદ કરું તો તમારા માથા પર જે પાપોનો બોજો છે તે ભસ્મ થઈ જશે, પછી તમે સત્વપ્રધાન બની જશો. તમે સાચું સોનું, સાચા ઘરેણા હતા. આત્મા અને શરીર બંને સત્વપ્રધાન હતા. આત્મા પછી સત્વ રજો તમો બને છે, તો શરીર પણ એવું તમો ગુણી મળે છે. બાપ તમને સલાહ આપે છે કે બાળકો મને યાદ કરો, મને બોલાવો છો ને કે હે પતિ પાવન આવો. ભારતનો પ્રાચીન રાજયોગ પ્રસિદ્ધ છે, તે હવે તમને શીખવાડી રહ્યો છે કે મારી સાથે યોગ રાખો તો એનાથી તમારી ખાદ ભરી જશે. જેટલું યાદ કરશો એટલી ખાદ નીકળતી જશે. યાદની જ મુખ્ય વાત છે. નોલેજ તો નોલેજ તો બાપે આપી છે. સતયુગમાં યથા રાજા રાણી તથા પ્રજા બધા પવિત્ર હતા, હમણાં બધા પતિત છે. બાપ કહે છે કે આમના અનેક જન્મોના અંતના જન્મમાં હું પ્રવેશ કરું છું. આને કહેવાય છે ભાગ્યશાળી રથ. આ ભણીને પછી પહેલા નંબરમાં જાય છે. નંબર વાર તો બને છે ને. મુખ્ય એક નામ હોય છે. બાપે બાળકોને 84 જન્મોના રહસ્ય પણ સારી રીતે સમજાવે છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો, નહીં કે હિન્દુ ધર્મના. તમે શ્રેષ્ઠ કર્મ, તમે કર્મક્ષેત્ર ધર્મ શ્રેષ્ઠ હતા. પછી રાવણનો પ્રવેશ થવાથી ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છો. પોતાને દેવી દેવતા કહેવામાં શરમ આવે છે, એટલે હિન્દુ નામ રાખી દીધું છે. હકીકતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. તમે 84 જન્મ લીધા છે, પછી પતિત બની ગયા છો. 84 નું ચક્ર ભારતવાસીઓ માટે છે. પહેલા પાછા જવાનું તો ચોર્યાસીનું ચક્ર ભારતવાસીઓ માટે છે, પાછા જવાનું તો બધાએ છે. પહેલા તમે જશો, જેમ ભારત અર્થાત જાન જાય છે ને, તો શિવ બાબાને સાજન પણ કહેવાય છે. તમે સજનીઓ આ સમય છી છી તમો પ્રધાન છો, એમને ગુલ ગુલ બનાવીને લઈ જશે, આત્માઓને પાવન બનાવીને લઈ જશે. અમને લિબરેટર અર્થાત મુક્તિદાતા, ગાઈડ અર્થાત માર્ગદર્શક, તો આત્માઓને પાવન બનાવીને લઈ જશે. અમને લિબરેટર અર્થાત મુક્તિદાતા, ગાઈડ અર્થાત માર્ગદર્શક કહેવાય છે. બેહદના બાપ લઈને જાય છે, એમનું નામ શું છે? શિવ બાબા. નામ શરીર પર પડે છે, પરંતુ પરમાત્માનું શિવ જ નામ છે. બ્રહ્મા વિષ્ણુ શંકરનું તો સૂક્ષ્મ શરીર છે, શિવ બાબાને તો કોઈ શરીર નથી, એમને શિવ બાબા જ કહેવાય છે. બાળકો કહે છે, હે માતા પિતા, તમે અમે તમારા બાળકો છીએ. બીજા તો પોકારતા રહે છે, કારણ કે એમને ખબર નથી. જો બધાને ખબર પડી જાય તો ખબર નહીં શું થઈ જાય. દૈવી ઝાડનું હમણાં સેમ્પલિંગ અર્થાત કલમ લાગે છે. હીરાથી કોળી બનવામાં 84 જન્મ લાગે છે, પછી નવેસરથી શરૂ થશે. વિશ્વની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થશે. બાપ સમજાવે છે કે તમે પૂરા 84 જન્મ લીધા છે, 84 લાખ તો હોઈ ન શકે. આ મોટી ભૂલ છે. 84 લાખ જન્મ સમજવાના કારણે કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. ભારત હમણાં જૂઠખંડ છે, સચખંડમાં તો તમે સદા સુખી હતા. આ સમય તમે 21 જન્મનો વારસો લો છો. બધું તમારા પુરુષાર્થ પર છે. રાજધાનીમાં જે ઈચ્છો તે પદ લો, એમાં જાદુ વગેરેની કોઈ વાત નથી. હા, મનુષ્યથી દેવતા જરૂર બને છે, આ તો સારું જાદુ છે ને. તો કલ્પ કલ્પ બાબા આપણને સ્વર્ગના માલિક બનાવે છે. અડધો કલ્પ ભટકતા આવ્યા છે, સ્વર્ગવાસી તો કોઈ પણ બન્યા નથી. બાપ આવીને આ બાળકોને લાયક બનાવે છે. તો બરોબર અહીં મહાભારત લડાઈ લાગી હતી અને રાજયોગ શીખવાડ્યો હતો. શિવ બાબા કહે છે કે હું જ આવીને તમને શીખવાડું છું, નહીં કે ક્રાઇસ્ટ. હમણાં તમારો અનેક જન્મોના અંતનો જન્મ છે, મૂંઝાઓ નહીં. તમે ભારતવાસી છો, તમારો ધર્મ ખૂબ સુખ. શિવ બાબા કહે છે, હું જ આવીને તમને શીખવાડું છું, નહીં કે ક્રાઇસ્ટ. હમણાં તમારો અનેક જન્મોના અંતનો જન્મ છે, મૂંઝાઓ નહીં. તમે ભારતવાસી છો, તમારો ધર્મ ખૂબ ખૂબ સુખ આપવા વાળો છે. બીજા ધર્મવાળા તો વૈકુંઠમાં આવી ન શકે. આ પણ ડ્રામા અનાદિ ચાલતો રહે છે. ક્યારે બન્યો આ કહી ન શકાય, આનો અંત નથી. તમે ભારતવાસી છો, તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. બીજા ધર્મવાળા તો વૈકુંઠમાં આવી ન શકે. આ પણ ડ્રામા અનાદિ ચાલતો રહે છે. ક્યારે બન્યો આ કહી ન શકાય, આનો અંત નથી. દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થાય છે. આ છે સંગમ યુગ. તો ચોટલી દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થાય છે. આ છે સંગમ યુગ, નાનો યુગ છે. ચોટલી છે બ્રાહ્મણો, બ્રાહ્મણોની. તો બાપ આપ બાળકોને દેવતા બનાવી રહ્યા છે, તો બ્રહ્માના બાળકો જરૂર બનવું પડે. તમને વારસો મળે છે દાદા પાસેથી. જ્યાં સુધી પોતાને બીકે ન સમજો ત્યાં સુધી વારસો કેવી રીતે મળે? છતાં પણ કાંઈ ના કાંઈ જ્ઞાન સાંભળે છે તો સાધારણ પ્રજામાં આવી જશે. આવવાનું તો જરૂર છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ધર્મની સ્થાપના કરે છે. તમને વારસો મળે છે દાદા પાસેથી. જ્યાં સુધી પોતાને બીકે ન સમજો ત્યાં સુધી વારસો કેતે મળે. છતાં પણ કાંઈ ના કાંઈ વાત સાંભળે છે તો સાધારણ પ્રજામાં આવી જશે. આવવાનું તો જરૂર છે. શિવ બાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ધર્મના સ્થાપના કરે છે. ગીતા સિવાય બીજું કોઈ પણ શાસ્ત્ર નથી. ગીતા છે સર્વોત્તમ દૈવી ધર્મનું શાસ્ત્ર, જેનાથી ત્રણ ધર્મ સ્થાપન થયા છે. ગીતા સિવાય બીજું કાંઈ પણ શાસ્ત્ર નથી. ગીતા છે સર્વોત્તમ દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર, જેનાથી ત્રણ ધર્મ સ્થાપન થાય છે. બ્રાહ્મણ પણ અહીં બનવાનું છે, દેવતા પણ અહીં બનશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કે લગા. દેવતા પણ અહીં જ બનવાનું છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પણ દરેકના નિમિત્ત બન દરેકના નિશ્ચિત પાર્ટને જાણી સદા નિશ્ચિંત રહેવાનું છે. બની બનાવી બન રહી ડ્રામા પર અડોલ રહેવાનું છે. બીજી પોઈન્ટ છે, આ નાનકડા સંગમ યુગ પર બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે. યાદના બળથી ખાદ કાઢી સ્વયંને કોળીથી હીરા જેવા બનાવવાના છે. મીઠા ઝાડના સેમ્પલિંગ અર્થાત કલમમાં ચાલવા માટે લાયક બનવાનું છે. વરદાન છે, એક બાપની યાદમાં સદા મગન રહી એક રસ અવસ્થા બનાવવા વાળા સાક્ષી દ્રષ્ટા ભવ. એક બાપની યાદમાં સદા મગન રહી એક રસ અવસ્થા બનાવવા વાળા સાક્ષી દ્રષ્ટા ભવ. હવે એવા પેપર આવવાના છે જે સંકલ્પ સ્વપ્નમાં પણ નહીં હશે, પરંતુ તમારી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ જેવી રીતે હદનો ડ્રામા સાક્ષી થઈને જોવાય છે. પછી ભલે દર્દ ભર્યો હોય અથવા તો હસવાનો હોય, અંતર નથી હોતું. એવી રીતે ભલે કોઈનો રમણીક પાઠ હોય કે સ્નેહી આત્માનો ગંભીર પાઠ હોય, દરેક પાઠ સાક્ષી દ્રષ્ટા થઈને જુઓ. એક રસ અવસ્થા હોય, પરંતુ એવી અવસ્થા ત્યારે રહેશે જ્યારે સદા એક બાપની યાદમાં મગન રહેશો. સ્લોગન છે, દ્રઢ નિશ્ચયથી પોતાના ભાગ્યને નિશ્ચિત કરી દો તો સદા નિશ્ચિંત રહેશો. દ્રઢ નિશ્ચયથી પોતાના ભાગ્યને નિશ્ચિત કરી દો તો સદા નિશ્ચિંત રહેશો. અચ્છા અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. આજની પોઈન્ટ છે, કર્મ કરતા પહેલા આ નિયમ, આ નિશ્ચય રાખો કે વિજય તો અમારી થયેલી જ છે. અનેક કલ્પ વિજય બન્યા છીએ. જ્યારે અનેક કલ્પ અનેક વાર વિજયી બની વિજય માળામાં પરોવા વાળા, પૂજન થવા વાળા બન્યા છો, તો હવે તે જ રિપીટ કરવાનું છે. થયેલા કર્મો ફરીથી રિપીટ કરવાના છે. એટલે કહેવાય છે કે પૂર્વ નિર્ધારિત. તો હવે તે જ રિપીટ કરવાનું છે. થયેલા કર્મો ફરીથી રિપીટ કરવાના છે. એટલે કહેવાય છે કે પૂર્વ નિર્ધારિત બનેલું છે, પરંતુ હવે ફરીથી રિપીટ કરી બન્યું બનેલું જે કહેવત છે તેને પૂરી કરવાની છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.